જૈન સિદ્ધાંત પ્રશ્નોત્તરમાળા ભાગ બીજો પ્રશ્ન 137 ક્વેશ્ચન નંબર 137 કોમ્પ્યુટરમાં ગો ટુ પેજ નંબર 353 પેજ નંબર 353 તો પ્રશ્ન 137 દેવ ગુરુ ધર્મ તથા સત્શાસ્ત્ર અને તત્વ આદિનો નિર્ધાર ન કરીએ તો ન ચાલે? શું પ્રશ્ન છે? દેવ ગુરુ ધર્મ તથા સત્શાસ્ત્ર અને તત્વ આદિનો નિર્ધાર ન કરીએ તો ન ચાલે? મોક્ષ માર્ગની અંદર આવો કોઈ નિર્ધાર ન કરીએ અને સીધા આંખ મીચીને ધ્યાન કરવા બેસી જઈએ તો મોક્ષ થાય કે ન થાય? આ બધાની જરૂર છે? આપણે એક તરફ તો એવું કહીએ છીએ કે આખો માર્ગ છે તે અંતરંગ છે, આખો માર્ગ અંતરંગ છે, અને બીજી તરફ પાછી આપણે અહીંયા દ્રવ્યશ્રુતના અભ્યાસની વાત કરીએ છીએ, પછી એમાં આપણે નિર્ણય કરવાની વાત કરીએ છીએ. તો અહીંયા પ્રશ્ન કર્યો છે કે આ બધું ન કરીએ તો ન ચાલે? આ બધો તત્વનો નિર્ણય ન કરીએ અને બાહ્યમાં ચારિત્ર પાળીએ અને ધ્યાન વગેરે કરીએ તો ચાલે કે ન ચાલે? ઉત્તર અહીં આપે છે કે તેના નિર્ધાર વિના કોઈ રીતે મોક્ષ માર્ગ થાય નહીં એવો નિયમ છે. શેનો નિર્ધાર ન કરીએ તો મોક્ષ માર્ગ ન થાય? પહેલી વસ્તુ દેવ, પછી ગુરુ, ત્રીજું ધર્મ તથા શાસ્ત્ર. આ ચાર વસ્તુમાં યથાર્થ નિર્ણયો લેવા પડે. દેવ એટલે કોણ, કયા દેવ સાચા, કોની શ્રદ્ધા સાચી, એ નિર્ણય કરવો પડે. શા માટે એવો નિર્ણય કરવો પડે? કેમ કે દેવ જે છે એમણે એ પ્રાપ્ત કર્યું છે, અને એમણે જો પ્રાપ્ત કર્યું છે તો એમણે જે માર્ગ દર્શાવ્યો છે તે જ માર્ગ સાચો હોઈ શકે. જેમણે એ પ્રાપ્ત નથી કર્યું, એમણે જે કોઈ માર્ગ દર્શાવ્યા હોય એ માર્ગ યથાર્થ હોય નહીં, એ સત્ય માર્ગ હોય નહીં, એ ખોટું હોય. એટલે કેવળ જ્ઞાન જેને થયું છે, કેવળી ભગવાન છે, એના સિવાય બીજા કોઈ દેવ હોઈ શકે નહીં. જેમણે પ્રાપ્ત કર્યું નથી અને કોઈ પણ માન્યતામાં રહ્યા છે, ગમે તેટલી ઊંચી વાત કરતા હોય, ગમે તે સત્યની વાત કરે, મિત્રતાની વાત કરે કે ગમે તે વાત કરે, પણ એમણે એ મુક્તિનો માર્ગ પોતે પ્રાપ્ત કર્યો નથી, પોતે મુક્ત થયા નથી, તો એ દેવ કહેવાય નહીં. એમની પાસેથી એની પ્રાપ્તિ આપણને થાય નહીં, એમના નિમિત્તે આપણને એ પ્રાપ્તિ થઈ શકે નહીં. એ જ પ્રમાણે ગુરુ, જે ગુરુ મોક્ષ માર્ગમાં હોય એ જ સાચા ગુરુ. ગુરુની એક વાત એવી છે કે શાસ્ત્ર પ્રમાણે તો સાતમે ગુણસ્થાનેથી પછી જે છઠ્ઠે ગુણસ્થાને આવે છે, નિર્ગ્રંથ મુનિ છે, એ જ ઉપદેશ આપવા માટે પાત્ર કહેવાય. ગુરુની ઉપદેશ આપવાની પાત્રતા અંગે કૃપાળુદેવે એ વાત લખી છે કે છઠ્ઠા ગુણસ્થાને છે તે જ ઉપદેશ આપવા માટે એની પાત્રતા ધરાવે છે. છઠ્ઠું ગુણસ્થાન આવે કેવી રીતે? તો કે મુનિ થયા છે અને પછી પોતે પોતાના સ્વરૂપમાં પુરુષાર્થ કરી અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. ધ્યાનની દશામાં, નિર્વિકલ્પ દશામાં એ સાતમું ગુણસ્થાન એ અંતરંગ દશા છે, અને એવી અંતરંગ દશા એ પ્રગટ કરે છે અને પછી ત્યાં સ્થિર નથી થતા એટલે બહારમાં આવે છે, ત્યારે એ છઠ્ઠા ગુણસ્થાને છે. માત્ર દ્રવ્યલિંગ નગ્ન મુનિ દિગંબર થઈ જાય એટલે છઠ્ઠું ગુણસ્થાન આવી જતું નથી. સમ્યક દર્શન વિના પણ બાહ્યલિંગ દ્રવ્યલિંગ તો હોય, પણ જે સમ્યક દ્રષ્ટિ થયો છે ચોથે ગુણસ્થાને કે છે, અથવા તો પછી સમ્યક દર્શનથી પછી આગળ વધી અને દેશ રીતિ થયો છે એટલે કે પાંચમે ગુણસ્થાને કે છે, બાર વ્રતધારી શ્રાવક થયો છે, એ પછી પુરુષાર્થ ઉપાડી અને શ્રામણને અંગીકાર કરે છે, મુનિ દીક્ષા લે છે, તો એ છઠ્ઠે ગુણસ્થાને કે આવી જતો નથી અને ધ્યાનમાં બેસે એટલે સીધો સાતમે આવી જાય એમ બનતું નથી. એની અંતરંગ દશા સાતમા જેવી જ્યાં સુધી નથી થતી ત્યાં સુધી એ બારમા હોય ત્યારે છઠ્ઠું ગુણસ્થાન કહેવાતું નથી. તો વાત એ ચાલે છે કે એવી દશા જ્યાં સુધી સાતમા ગુણસ્થાનને અનુરૂપ નથી આવી તો એ પછી બારમાં આવે ત્યારે છઠ્ઠે કહેવાતો નથી. અને છઠ્ઠું ગુણસ્થાન છે એ જ ખરેખર તો ગુરૂનું ઉપદેશ આપવા માટેનું ગુણસ્થાન છે. છઠ્ઠે ગુણસ્થાનને કેથી ગુરુ ઉપદેશ આપે છે, શાસ્ત્ર લખે છે, એ વાત છે. એટલે એવા જો ગુરુ નથી તો પછી ધર્મની એ આપણને દેશના શું આપશે, એમનો ઉપદેશ શું હશે? પોતે અનુભવ્યું નથી, પોતે પ્રાપ્ત કર્યું નથી તો પછી એમની અનુભવ વિનાની વાણીમાં શું વાત આવે? પછી શુભ ભાવની વાત આવે કે રાગની વાત આવે? આત્માની વાત પછી એમાં હોઈ શકે નહીં. જેમણે પોતે જે સ્વરૂપનો અનુભવ નથી કર્યો તો એ સ્વરૂપની પ્રાપ્તિ માટે થઈને માર્ગદર્શન શું આપશે? એટલે એવા દેવગુરુ અને ધર્મ, ધર્મ પણ એમની પ્રવૃત્તિ દ્વારા જે આવ્યો હોય એ ધર્મ, એટલે જેમણે અનુભવ્યું છે અને પછી આપે છે એ જ ધર્મ છે. અનુભવ વિના મતિકલ્પનાએ પોતાની બુદ્ધિથી જે કંઈ નિરૂપણ કરવામાં આવે, લખવામાં આવે, એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ હોઈ શકે. જિનેશ્વર ભગવાનની વાણીમાં જે આવ્યું છે એનાથી વિપરીતપણે એ લખાયું હોય એમ બની શકે. એટલે જેમને અનુભવ નથી એ અનુભવ વિનાના જે કંઈ લખવાવાળા જે છે એ કોઈનું શાસ્ત્ર માન્ય ગણાય નહીં. એ ગમે તેવે લખાયું હોય, મોટામાં મોટું શાસ્ત્ર હોય તો પણ, પછી એમાં અન્ય મતની આ તેની બધી વાતો કરી અને લોકો કે આમાં પણ આવું આપ્યું છે ને આમાં પણ આવું આપ્યું છે, પણ પહેલા વિચાર કરવો કે એ લખનાર કોણ છે? જે પણ શાસ્ત્ર હાથમાં ઉપાડીએ એના લખનાર રચયિતા કોણ છે? અને એમને જૈન દર્શનનો અભ્યાસ હતો, દિનેશ્વરની આજ્ઞા પ્રમાણે એમણે કંઈ સ્વરૂપની પ્રાપ્તિ કરી છે એવા હતા કે પછી કોઈ અન્ય મત પ્રમાણે હતા, શું હતું એનો નિર્ધાર કર્યા વિના એને શાસ્ત્ર કહેવું નહીં, એને મોક્ષના માર્ગમાં ઉપયોગી થાય એવું જાણવું નહીં. એટલે સાચા ધર્મ અને સાચા શાસ્ત્ર એ બંને જેમણે એ પ્રાપ્ત કર્યું છે એમની પાસેથી જ મળે. એટલે સત્શાસ્ત્રના રચના કરનારા સત્શાસ્ત્રો પણ એમના દ્વારા જ રચાયેલા હોવા જોઈએ કે જેમણે એની પ્રાપ્તિ કરી છે. હવે આનો નિર્ણય નથી થતો તો પછી એ ગમે ત્યાં ચાલ્યો જશે. આમાંથી કોઈ એકનો પણ જો એને યથાર્થ નિર્ણય નથી તો એની માન્યતા ખોટી પડશે અને એ પછી અનંત સંસારમાં એને રખડવાનું કારણ થશે. કે ખોટી માન્યતા મિથ્યા માન્યતાને એ પોષશે અને એ મિથ્યા માન્યતા પ્રમાણે જ એ ધર્મ માનીને આગળ વધશે. એટલે મિથ્યા માન્યતાને ગ્રહણ કરે છે એ ગૃહિત મિથ્યાત્વ થાય છે અને અનંત સંસારનું કારણ થાય છે. એટલે એવો નિર્ધાર કર્યા વિના મોક્ષ માર્ગમાં ચાલે નહીં એવો નિયમ છે. પ્રશ્ન 138. મોક્ષ માર્ગ ઉપાય નિરપેક્ષ છે? પ્રશ્ન પૂછ્યો છે, મોક્ષ માર્ગ ઉપાય નિરપેક્ષ છે? ઉત્તરમાં કહ્યું છે કે હા, પરમ નિરપેક્ષ છે. આ સંબંધી શ્રી નિયમસારની બીજી ગાથાની ટીકામાં કહ્યું છે કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણ અનુષ્ઠાન રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક માર્ગ પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. નિરપેક્ષ છે એટલે એનો ઉપાય થઈ શકે છે, એટલે એ પ્રાપ્ત કરી શકાય છે. કોઈની એને અપેક્ષા હોત તો પહેલા જે એની અપેક્ષા હોય એ અપેક્ષા આપણે પૂરી કરવી પડે. અહીંયા તો મોક્ષ માર્ગ છે એ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. કોઈ પણ વ્યક્તિને કોઈક વ્યક્તિ પાસેથી કંઈક પ્રાપ્ત કરવું હોય, કંઈ અપેક્ષા એને રહેતી હોય, અપેક્ષા રહેતી હોય તો પછી એ વ્યક્તિ પાસે જવું પડે તો એ પ્રાપ્ત કરી શકાય. એટલે અપેક્ષા જ્યારે હોય ત્યારે પછી એમાં વચ્ચે કોઈક આવે છે. અહીંયા તો કોઈ અપેક્ષા છે જ નહીં, પરમનિરપેક્ષ છે. પરમનિરપેક્ષ વસ્તુ છે અને કેવી રીતે પ્રાપ્ત કરાય એ પણ અહીંયા આપી દીધું છે કે સમ્યક શ્રદ્ધાન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ, એ રૂપે મોક્ષ માર્ગ છે. એવું જ સ્વરૂપ જિનેશ્વરની વાણીમાં આવ્યું છે અને એ જ રીતે જિનેશ્વરે પણ મોક્ષ માર્ગની પ્રાપ્તિ કરી છે. એટલે નિયમસારની જે બીજી ગાથામાં જે લીધું કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન કોનું, સમ્યક શ્રદ્ધા કોની, નિજ પરમાત્મ તત્વના. જો સમ્યક દર્શનમાં આપણે શ્રદ્ધા કરીએ છીએ તો આત્મા અને આત્માથી બીજા બધા જ પદાર્થો ભિન્ન છે, આત્માના સ્વરૂપનું અવલોકન થાય છે અને જ્ઞાન થાય છે કે આત્મામાં અનંત ગુણો છે, એની પર્યાયનો અંશ અનુભવમાં આવે છે સુખરૂપે, અને એની સાથે એ ભગવાન આત્મા જગતના બધા જ પદાર્થોથી જુદો છે. એમાં જગતના બધા જ પદાર્થોથી જુદો છે એ વાત મહત્વની છે, પોતે સર્વથી જુદો છે, ભિન્ન છે એ વાત મહત્વની છે. બીજા પદાર્થોનું પણ યથાર્થ જ્ઞાન જેમ છે તેમ હોવું એ વાત જે છે એની સાથે જોડાયેલી છે. પણ એમાં જો વાત એ નીકળી જાય કે હું બધાથી જુદો ભગવાન આત્મા છું અને આ સ્વરૂપ છે તો નહીં ચાલે. એટલે અહીંયા એ વાત સીધી જ લીધી છે, બીજા પદાર્થોની પણ વાત અહીંયા લીધી નથી. સમ્યક શ્રદ્ધાની અંદર જે બીજી બધી વાત જગતના પદાર્થો સંબંધીનું યથાર્થ જ્ઞાન જે છે એને પણ અહીંયા લીધું નથી, કેમ કે મોક્ષ માર્ગમાં સીધે સીધું બતાવવું છે એટલા માટે કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન. બીજાના શ્રદ્ધાનની વાત પણ લીધી નથી, બીજી બધી વસ્તુનું શ્રદ્ધાન પછી યથા યોગ્ય જ હોય, કેમ કે પોતાનું તત્વ જે છે નિજ પરમાત્મ તત્વ એટલે કે પોતાનું પરમ તત્વ એટલે શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્મા જેવો છે તેવો જ સિદ્ધ સમાન, એનો જ્યારે નિશ્ચય થાય એટલે એની સાથે એ વાત આવી જ જાય કે બીજા બધા એનાથી જુદા છે, બીજા બધા એનાથી જુદા છે. કેમ કે પોતાનું સ્વરૂપ અને એમાં પાછું સ્વરૂપમાં કેવું સ્વરૂપ લીધું છે કે પોતાનું શુદ્ધ સ્વરૂપ જે સિદ્ધ સમાન સ્વરૂપ છે તે એ જ પરમાત્મ તત્વ, પરમ આત્મ તત્વ નિજ પોતાનું પરમ આત્મ તત્વ એની શ્રદ્ધા, એનું જ્ઞાન અને એનું આચરણ. હવે પોતાના તત્વમાં આચરણ શું કરવાનું, પોતાનું છે તો છે, આચરણ શું કરવાનું, અનુષ્ઠાન એટલે આચરણ કહ્યું છે, એ અનુષ્ઠાન રૂપે આચરણ શું કરવાનું, આચરણ એ કરવાનું કે જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જ રહેવું, એનું નામ આચરણ. શ્રદ્ધા તો થઈ, સમ્યક દર્શન થયું ત્યારે શ્રદ્ધા થઈને સાથે જ્ઞાન પણ એ રીતે થયું, કોનું, પોતાના સ્વરૂપનું, નિજ પરમ આત્મ સ્વરૂપનું એ શ્રદ્ધાન અને જ્ઞાન તો થયું. પણ શ્રદ્ધાન અને જ્ઞાન થયું એથી વાત આગળ વધશે નહીં, એટલી વાત લઈને બેસી રહીએ તો ચાલશે નહીં, પછી તો પ્રચંડ પુરુષાર્થ ઉપાડવાનો છે કે જેવું શ્રદ્ધાન છે અને જેવું જ્ઞાનમાં આવ્યું છે એવું સ્વરૂપ પોતે પ્રગટ કરવું, એટલે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરવી, મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ કરવી. અને એવું મુક્ત સ્વરૂપ પ્રાપ્ત કરવું હોય તો જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જ પરિણમન થવું જોઈએ, એવા સ્વરૂપે જ રહેવું જોઈએ, એવા સ્વરૂપે રહેવું, એવા સ્વરૂપે ઠરી જવું, એનું નામ આચરણ. નિજ પરમ આત્મ સ્વરૂપ જેવું શુદ્ધ નિશ્ચય નહીંથી ભગવાન આત્માનું, પોતાના આત્માનું જેવું શુદ્ધ સ્વરૂપ છે એ સ્વરૂપનો પહેલા વિચાર થાય, વિકલ્પ થાય કે એ કેવું છે, તો કે એ કેવું છે જાણવા માટે થઈ અને જેણે એવું પ્રાપ્ત કર્યું હોય એનો વિચાર કરવાનો થાય, એટલે કે સિદ્ધ ભગવાનના સ્વરૂપનો વિચાર કરવો પડે. સિદ્ધ ભગવાનનું સ્વરૂપ કેવું છે, તો કે સિદ્ધ નિર્મળ મુક્ત સ્વરૂપ છે, તો કે એવું જ સ્વરૂપ નિશ્ચય નહીંથી એટલે સાચા નહીંથી ખરેખર કોનું છે, તો કે દરેક આત્માનું છે, એટલે પોતાનું એવું શુદ્ધ સ્વરૂપ છે એવી પહેલા તો શ્રદ્ધા કરવી. એ પરમાત્મા સ્વરૂપ ક્યાંય બહારથી આવતું નથી, એ પોતાનું એવું સ્વરૂપ છે. એનો બરાબર પાકો નિર્ણય થાય, અનુભવ દ્વારા નિર્ણય થાય, એટલે કે શ્રદ્ધાન થયું, સંકિત થયું, અને એની સાથે જ્ઞાન રહેલું હોય કે આવું જ સ્વરૂપ છે એવું. એને જ્યારે શ્રદ્ધાન થાય છે તો એ શ્રદ્ધાન પહેલા એને અનુભવ થાય છે, પોતાના સ્વરૂપનું અવલોકન થાય, અને એ સાથે એને અનુભવમાં આવે છે કે હું બધાથી જુદો આવો છું. અનંત ગુણોની પર્યાયનો અંશે એને અનુભવ આનંદ રૂપે થાય છે, સુખ અને આનંદ રૂપે. એ સંકિત સમ્યક દર્શન, એ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, એ તો થયું એટલે તો પછી શ્રદ્ધા સાચી થઈ, પાકી થઈ કે ના ના આવું જ સ્વરૂપ છે, બીજી કોઈ રીતે સ્વરૂપ છે જ નહીં, આ તો નિર્ણય થયો. પણ પછી એ નિર્ણય થયો છે તો એ જ રીતે પોતે પરિણમવું પડશે ને. પછી પાછો એ નિર્ણય કરીને પાછો એ બહાર આવી જાય ને પાછો એ રમેશ થઈ જશે તો નહીં ચાલે. એણે નિર્ણય કર્યો કે હું આવો છું તો પછી એવો જ રહે. એણે શું નિર્ણય કર્યો કે પોતાનું સ્વરૂપ છે, પરમ આત્મ સ્વરૂપ છે, પરમાત્માનું જેવું સ્વરૂપ છે એવું જ સ્વરૂપ છે, એવો અનુભવ દ્વારા જો નિર્ણય થયો છે એને, અને એ પ્રકારે એનું જ્ઞાન વર્તી રહ્યું છે, એના જ્ઞાન ગુણની પર્યાયમાં એને પોતાના સ્વરૂપનો એવો જ અનુભવ થયો છે, અને જગતના બધા જ પદાર્થોથી એ ભિન્ન છે, જુદો છે, સ્વતંત્ર છે, એને કોઈની અપેક્ષા નથી, એ બીજા કોઈનો કરતા નથી, બીજા કોઈનો ભોગતા પણ નથી, બીજા દ્રવ્યો સાથે એ મળેલો નથી, ભૂતગળ એવું શરીર એનાથી તદ્દન ભિન્ન છે, વિભાવ ભાવો એનાથી ભિન્ન છે, પુણ્ય પાપના ભાવો એના નથી, એવા વિભાવ ભાવ એનામાં છે નહીં, એના સ્વરૂપમાં એ વસ્તુ નથી, પોતે તો ત્રણેય કાળ શુદ્ધ ભગવાન આત્મા સિદ્ધ સમાન છે. આવું એને ભાસ્યું છે, આવું એને અનુભવમાં આવ્યું છે, તો પછી એવા અનુભવમાં આવ્યા પછીથી કે કામ પતી ગયું કરીને નીકળી જશે તો ચાલશે કે એમાં જ રહેવું પડશે? પોતે જેવો છે એવું નક્કી થયા પછી એને એનો પુરુષાર્થ કરવાનો હોય કે ન કરવાનો હોય? ભીલનો એક રાજ ભીલકુમાર છે, મૂળ પોતે રાજકુમાર છે એવું એને જ્યારે ખ્યાલમાં આવે છે, પહેલા કોઈ રાજા હોય અને રાજાનો નાનકડો કુંવર હોય, એ રાજાને કોઈ મારી નાખે, લડાઈ કરે, અને પછી એ રાજકુમારને લઈને એની માતા ક્યાંક જંગલમાં ચાલી જાય, અને ભીલની સાથે એ બાળક મોટો થાય, ઉછરે, ત્યાં સુધી તો એને ભાન ન હોય, એ પોતે પણ ભીલની સાથે રહી અને માનતો હોય કે હું ભીલ છું, ભીલકુમાર છું. પણ એ મોટો થાય ત્યાર પછીથી એને કહેવામાં આવે કે આ રાજ તારું છે અને તારા પિતાશ્રીનું રાજ હતું અને આ રીતે થયું એટલે આપણે અહીંયા આવ્યા છીએ, તું ભીલ નથી પણ તું રાજકુમાર છો, એની પાકી એને ખાતરી કરાવવામાં આવે. એ રાજના પહેલાના મંત્રી વગેરે આવે અને એ બધા વાત કરે અને કે હા એમ જ છે, અને તારી માતા તો એ આ રાજના રાણી છે, અને એનું બધું બતાવવામાં આવે, નિશાનીઓ એની બતાવવામાં આવે કે જો આ તારી પાસે આ કાનમાં બેરેલા છે અથવા તો આ જીભ છે, આ વીંટી છે કે આ છે તે બધું આજો રાજની મુદ્રા છે, અને એનો પાકો નિર્ણય થઈ જાય કે ના ના હું રાજકુમાર જ છું, આ રાજ મારું છે, તો પછી એ શું કરે? એમને બેસી રહેશે કે રાજ પ્રાપ્તિ માટે ઉપાય કરશે? આવું જ ધર્મની બાબતમાં છે કે એને શ્રદ્ધા થઈ ગઈ, પાકી શ્રદ્ધા થઈ ગઈ કે હું ભગવાન આત્મા જ છું, બીજું કંઈ નથી. શ્રદ્ધા, એ શ્રદ્ધા પણ પાછી કેવી રીતે કે પહેલા દર્શન જ્ઞાન, એટલે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન દ્વારા એને શ્રદ્ધા થઈ, એવું થયા પછીથી શ્રદ્ધા થઈ છે, તો પછી એને ઉપાય કરવાનો રહે કે ન રહે? એ જે ઉપાય કરવાનો જે રહ્યો કે ના હું જે છું એ રીતે જ હવે એવા સ્વરૂપની પ્રાપ્તિ કરીને એ રીતે જ હું પરિણમીશ, એવો નિર્ણય કરીને એ ઉપાય કરે છે, અને એમ જ થવું જોઈએ એ આચરણ. એટલે પોતે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે પરિણમી જાય એનું નામ આચરણ, એ અનુષ્ઠાન. એટલે એવા રત્નત્રય માર્ગની વાત અહીંયા કરી છે. એ રત્નત્રય માર્ગ જે છે એ કોઈ ઉપર આધાર રાખતો નથી, એને કોઈ બીજાની જરૂર નથી, એને બીજા કોઈની સહાયની જરૂર નથી, કેમ કે જે સ્વરૂપ છે એ પણ પોતાનું જ છે, અને એ પોતાનું સ્વરૂપ એવું પડ્યું છે, એની શ્રદ્ધા થવી, એનું જ્ઞાન થવું, અને પછી એ રૂપે જ રહી જવું, ઠરી જવું, એનું નામ મુક્તિની દશા. પછી એમાં બધી જ પર્યાયો થાય, સમ્યક દર્શન થાય ત્યારે શુદ્ધ પર્યાય થાય છે, કેવળ જ્ઞાન થાય ત્યારે પછી કેવળ એ પ્રમાણે જ્ઞાનની પર્યાય રીતે થાય, દર્શનની પર્યાય થાય, બધા જ ગુણો શુદ્ધ પરિણમે છે. અને પછી એને અનુરૂપ બાહ્યમાં ચાર ઘાતી કર્મો ખરી જાય છે અને પછી એ ધ્યાનમાં પોતે પોતાના સ્વરૂપમાં જેવું સ્વરૂપ છે એવા સ્વરૂપે જ રહી જાય છે. એટલે આપોઆપ બાકીના ચાર અઘાતી કર્મો છે એ પણ ખરી જાય છે. આ મુક્તિની દશા, મોક્ષની દશા. તો 138મો પ્રશ્ન, મોક્ષ માર્ગ ઉપાય નિરપેક્ષ છે? હવે લાગે છે કે એનો ઉપાય નિરપેક્ષ છે? અહીંયા ઉત્તર કયો એ હવે બરાબર બેસે છે કે હા, પરમ નિરપેક્ષ છે. અને આ સંબંધી જે નિયમસારની બીજી ગાથામાં કહ્યું છે એ બરાબર હવે બેસી જાય છે કે નિજ પરમાત્મ તત્વના સમ્યક શ્રદ્ધાન જ્ઞાન આચરણ રૂપ શુદ્ધ રત્નત્રયાત્મક પરમ નિરપેક્ષ હોવાથી મોક્ષનો ઉપાય છે. એ ત્રણ રત્ન કયા? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર. આચરણ એટલે ચારિત્ર. એ ત્રણ રત્ન સમાન છે અને એના દ્વારા મોક્ષનો ઉપાય છે, મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે આગળ લઈએ. પ્રશ્ન 139, પરમ નિરપેક્ષ કહેવાથી એકાંત નથી થઈ જતો? જો, પરમ નિરપેક્ષ કહેવાથી એકાંત થાય કે ન થાય? થાય તો શું છે, વાંધો કઈ છે? થાય તો પણ, એકાંત થાય તો કઈ વાંધો છે? બીજી રીતે મોક્ષ માર્ગ દેખાય છે, કોઈ રીતે દેખાતો હોય તો બતાવો, તો પછી આપણે એને સમ્યક એકાંત ન કરીએ. અહીંયા પરમ નિરપેક્ષ કહેવાથી એકાંત નથી થઈ જતો, એટલે અહીંયા ઉત્તરમાં આપ્યું છે ના, પણ પછી પાછું કહ્યું છે કે મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે, એ તો સમ્યક એકાંત છે. મોક્ષ માર્ગ પરમ નિરપેક્ષ છે એ સમ્યક એકાંત છે. સમ્યક એકાંત છે એટલે સમ્યક એટલે સાચું છે, એ પરમ સત્ય છે. એકાંત છે છતાં પણ પરમ સત્ય છે, પણ છતાંય ત્યાંય અનેકાંત લાગુ પાડી શકાય એવી રીતે છે. ત્યાં પણ એકાંત લાગુ પાડવો હોય તો કઈ રીતે લાગુ પડાય? તો એ પ્રશ્ન 140માં એ વાત કરે છે કે તો મોક્ષ માર્ગને સમ્યક અનેકાંત સી રીતે લાગુ પડે? તો કે મોક્ષ માર્ગ પરથી પરમ નિરપેક્ષ છે અને સ્વથી પરમ સાપેક્ષ છે તેમ જાણવું તે સમ્યક એકાંત છે. સમ્યક એકાંત તો છે જ, કેમ કે સ્વથી આ સાપેક્ષ કયું છે, પણ ખરેખર તો સ્વથી સાપેક્ષ કહેવા કરતા એથી કંઈક વિશેષ શબ્દ બીજો મૂકી શકાય તો બરાબર છે, કે ભાષામાં હજી એટલા બધા શબ્દો નથી હોતા એટલે આપણે ભાવમાં એ લાવી શકીએ. એનો ભાવ સાપેક્ષ કરતા હું તો એ માનું છું કે એ જગ્યાએ એક બીજો શબ્દ એવો હોવો જોઈએ કે સ્વથી જ છે, એટલે પછી એમાં સાપેક્ષતા, સ્વની સાપેક્ષતા કેવી રહેતી નથી, કેમ કે એમાં એ ભેદ પડે છે. અહીંયા તો નિશ્ચયથી તો જોઈએ તો એવો કોઈ ભેદ જ રહેતો નથી, પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યો જાય છે ત્યારે કોઈ દ્વેત રહેતો નથી, બે પણ રહેતું જ નથી. જ્ઞાન સ્વરૂપ આત્મા પોતે પોતાનું જ્ઞાન કરે ત્યારે કોઈ ભેદ રહેતો નથી, એ જ્ઞાન રૂપે પરિણમી જાય છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપ છે, એ સમયે સમયે જ્ઞાન કરે છે અને એનો સ્વભાવ જ જ્ઞાનનો છે, તો એ જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય છે. એ ચૈતન્ય છે, બીજા કોઈ દ્રવ્ય, બીજા પાંચ દ્રવ્ય જે છે એમાં એવું ચૈતન્યપણું નથી, એ કોઈ જ્ઞાન કરતા નથી. તો એવો જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા પોતે જ્ઞાન રૂપે જ પરિણમી જાય, એમાં કોઈ દ્વેત રહેતો નથી. એટલે પછી આ બેપણાની વાત પણ જવા દઈએ, આપણે સાપેક્ષની પણ વાત મને તો બેસતી નથી, એનાથી પણ આગળ છે એટલે એ અદ્વૈત છે. ઠીક છે, અહીંયા આપણે સમજવા માટે વાત લઈએ છીએ, બરાબર છે કે મોક્ષ માર્ગ પરથી તો નિરપેક્ષ છે, કોઈ બીજા પરની તો એને અપેક્ષા રહેતી નથી, એ તો બિલકુલ બરાબર છે, કોઈ પરની અપેક્ષા નથી, કેમ કે આખો માર્ગ જે છે તે અંતરમાં પોતાના સ્વરૂપમાં એણે પોતે પ્રાપ્ત કરવાનો છે અને શ્રદ્ધા જે કરવાની છે એ પણ પોતાની કરવાની છે, અન્યની શ્રદ્ધા પણ એને કરવાની નથી. નિરપેક્ષપણું પરથી જોવા જોઈએ તો કોઈ રીતે એ પર ઉપર અપેક્ષિત નથી, પરથી પરમ નિરપેક્ષપણું એવું જ છે કે જેની શ્રદ્ધા કરવાની છે એ પણ પોતે છે, શ્રદ્ધા કરનારો પણ પોતે છે, જ્ઞાન કરવાનું છે એ પણ પોતાનું આત્માનું જ જ્ઞાન કરવાનું છે, એટલે પરથી તો એ નિરપેક્ષ થયો. એટલે સ્વથી એ સ્વની એ સાપેક્ષ છે એમ અહીંયા મૂક્યું છે, સ્વ એને અપેક્ષિત, સ્વ તો પોતે જ છે, પછી અપેક્ષા ક્યાં રહી? પોતે પોતાને પોતાની અપેક્ષા એવું તો કંઈ હોતું નથી, પોતાને પોતાની અપેક્ષા તો કહી શકાય પણ નહીં. એટલે એ પોતાના પોતે જ્યારે એ રીતે પરિણમી જાય છે ત્યારે કોઈ બે પણ રહેતું જ નથી, એ અદ્વૈત છે, એ વસ્તુ જ આખી જુદી છે. ભગવાન આત્માનો જયારે અનુભવ થાય છે ને ત્યારે એ જ્ઞાન જે છે તે એ જ્ઞાન રૂપે ભગવાન આત્મા પોતે પરિણમે છે. એ અનુભવનો વિષય છે. એ બધા અનુભવના વિષયની વાત મહાપુરૂષોએ શબ્દો દ્વારા આપવાનો પ્રયત્ન ઘણો કર્યો છે, પણ એ અનુભવની વાત શબ્દમાં આવી શકે નહીં. કૃપાળુ દેવે પણ કહ્યું છે કે ભગવાન પણ એ આપી શક્યા નથી. જે અનુભવ્યું છે ભગવાને, કેવળી ભગવાને જે અનુભવ્યું છે એ વાણીમાં આવી શકતું નથી. તો આ રીતે અહીંયા અનેકાંત આપણને બતાવ્યું કે મોક્ષ માર્ગ પરથી નિરપેક્ષ છે, પરમ નિરપેક્ષ છે પરથી, અને સ્વથી એ પરમ સાપેક્ષ છે એમ જાણવું તે સમ્યક અનેકાંત છે. માર્ગ પોતામાં છે અને પોતા દ્વારા છે એમ કહેવું પણ બનતું નથી. જ્યારે એની પ્રાપ્તિ થાય છે ત્યારે એ પોતે માર્ગ રૂપે પરિણમી જાય છે, એમાં માર્ગ પણ રહેતો નથી. જે સ્વરૂપ છે એ સ્વરૂપે રહેવું છે, એ સ્વરૂપે રહેવું છે, એમાં બીજી કોઈ વાત રહેતી નથી. સાકરનો ગાંગડો લઈએ અને સાકરના ગાંગડાને એમ કહેવામાં આવે કે તું તારા શુદ્ધ સફેદ રૂપે રહેજે, મીઠાસ રૂપે રહેજે, હવે એમાં એને શું કરવાનું આવે? કંઈ કરવું પડે. સાકરને આપણે એમ કહીએ કે સાકર તું તારા સફેદી અને મીઠાસના સ્વરૂપે રહેજે, તારા જે ગુણ છે એ ગુણે જ રહેજે. અરે પ્રભુ, એના ગુણે જ રહે છે, તું શુકરા ચિંતા કરે છે. એટલે એ જ વાત પોતાને લાગુ પાડવાની છે કે ભગવાન આત્મા તો એના શુદ્ધ સ્વરૂપે જ પડ્યો છે. તું નકામાનો વિભાવ ભાવમાં રહી અને પછી ત્યાંથી તું વિભાવમાંથી જુએ છે ને એટલે તને એમ લાગે છે કે તારું સ્વરૂપ આ છે ને તે છે, એ તને વિકલ્પો આવે છે. તું વિભાવમાં ઉભો છે અને વિભાવમાં ઉભો રહી પોતાને રમેશ માની અને પછી તું વિચાર કરે છે ને એટલે તને એમ થાય છે કે મારું સ્વરૂપ કેવું, પછી મારું સ્વરૂપ શુદ્ધ, તો શુદ્ધ એટલે કેવું, તો કે સિદ્ધ જેવું, ને આ બધા વિકલ્પો કેમ થાય છે કે તું વિભાવમાં ઉભો છો, તું વિભાવમાં ઉભો છો, તું રમેશ તરીકે ઉભો છો, તું તારી પર્યાય મનુષ્યની લઈને તું વાત કરી રહ્યો છે એટલે આ બધું થાય છે. એટલે આ બધું થાય છે. તારું સ્વરૂપ જ એ છે, તું ત્યાં જ ઉભો રહે તો પછી બીજું કંઈ કરવાની જરૂર જ નથી. ત્યાં ઉભો રહે એટલે ત્યાં જ તું સ્થિર થઈ જા, જે સ્વરૂપ છે ત્યાં તું સ્થિર થઈ જા. સાકરને વિભાવ ભાવે પરિણમવાનું નથી. એ સાકર સાકર રૂપે પડી જ છે, એને કે એને કહેવાની જરૂર જ નથી રહેતી કે તું મીઠાસ અને શુદ્ધ સફેદી રૂપે જ તું રહેજે એમ એવું તું પરિણમન કર, તારો એ સ્વભાવ છે કહેવાની જરૂર પડતી નથી. તો પછી તારા ભગવાન આત્માને પણ એમ જ તું લઈ લે ને, કે એને પણ એ કહેવાની કેમ જરૂર પડે છે? કહેવાની જરૂર એટલે પડે છે કે પોતે વિભાવ ભાવે પરિણમે છે એટલે એને એ જાણવું પડે છે અને કહેવું પડે છે કે મારું શુદ્ધ સ્વરૂપને આ છે ને તે છે. કેવી સહેલી ને સરળ વાત છે. પોતાનું સ્વરૂપ એ જ છે, મુક્ત દશા જ છે. જીવ માત્ર મુક્તપણે રહ્યો છે, કોઈ જીવ અમુક્ત છે જ નહીં. એ મુક્ત દશા જ એની વર્તે છે અને મુક્ત એનો સ્વભાવ જ છે. પણ એ બહારમાંથી જુએ છે, બહાર ઉભો રહી પોતાને બંધાયેલો માની અને પછી જુએ છે કે હું બંધાયેલો છું ને હવે મારે મુક્ત થવું છે. નાના બાળકો જ્યારે રમત કરતા હોય ને ત્યારે પોતે પોતાની આસપાસમાં દોરડી વીંટી દે આમ તેમને, પછી કે હું બંધાઈ ગયો એના જેવું છે. તો પ્રભુ આપણે આગળ પ્રશ્ન લઈએ. પ્રશ્ન 141. દેવાદિક તથા તત્વાદિકનો નિર્ધાર નિર્ણય અત્યારે થઈ શકે? ઉપર પહેલા વાત આવી ને કે દેવની અને તત્વની બધી વાત લીધી ને કે એનો નિર્ણય થવો જરૂરી છે એ વાત લીધી, તો હવે એમ કહે છે કે એવો નિર્ણય અત્યારે થઈ શકે, વર્તમાનમાં થઈ શકે? વર્તમાનમાં કોઈ આ પંચમ કાળને એને લીધે થઈ એને કંઈ એને નડશે તો નહીં ને એમ, કે એવો નિર્ણય થવામાં એવું અત્યારે પંચમ કાળ છે તો આમ છે ને તેમ છે એમ ઘણા લોકો કહે ને, તો એવો નિર્ણય થઈ શકશે? પ્રશ્નનો જવાબ આપ્યો છે કે હા, પ્રમાદ છોડી સાચો ઉદ્યમ કરે તો તે બધાનો સાચો નિર્ણય થઈ શકે છે. પ્રમાદ છોડી સાચો ઉદ્યમ કરે તો તે બધાનો સાચો નિર્ણય થઈ શકે છે. લોકો કહે છે કે પ્રભુ, અમે તો કાંઈ પ્રમાદ કરતા જ નથી, અમે તો અમારું બસ કામ કરીએ છીએ, ટાઈમ મળે છે ત્યારે અમે તો આ પુસ્તક વાંચીએ છીએ, પ્રશ્નોત્તરમાળા વાંચીએ છીએ, અને સ્વાધ્યાયમાં પણ બેસીએ છીએ, અષ્ટપાવડુના સ્વાધ્યાયમાં પણ બેસીએ છીએ, અને તમે આમ કેમ પ્રમાદની વાત અહીંયા બધી કરી દીધી? અમને તો આ બરાબર કંઈ લાગતું નથી, અમે તો કોઈ પ્રમાદ નથી કરતા, આખો દિવસ કામ કરીએ છીએ, સવારના પોરમાં ઉઠીને છોકરાઓને સ્કૂલ મૂકી આવીએ છીએ પહેલા તો, અને પછી આવીને પછી રસોઈની તૈયારી કરીએ છીએ, પાછા સવા નવ વાગ્યા એટલે ઇસ્ટ ટાઈમ પ્રમાણે એટલે પાછા બેસી ગયા સ્વાધ્યાયમાં, અને અહીંયા તો સ્પેસિફિક ટાઈમ પ્રમાણે તો સવારના વહેલા છ વાગ્યામાં ઉઠીને તો પ્રશ્નોત્તર માળાનો સ્વાધ્યાય કરવા બેસીએ છીએ, આખો દિવસ કામ, ને જેટલો ટાઈમ મળે એટલો તરત અમે તો વાંચીએ છીએ. તો હવે પ્રમાદ તમે પાછો કહેશો તો હવે ખોટું લાગે છે, અમને તો ખોટું લાગે છે, અમે ક્યાં પ્રમાદ કરીએ છીએ પ્રભુ. પણ જો આ તો પ્રશ્નોત્તર માળામાં જે આપ્યું છે તો મોક્ષ માર્ગ પ્રકાશકમાંથી લઈને કહ્યું છે, પ્રમાદ હશે ત્યારે કહ્યું હશે ને, એમને કેવી રીતે પ્રમાદ દર્શાવ્યો. કહે છે કે પ્રમાદ છોડીને સાચો ઉદ્યમ કરે. ઉદ્યમ ક્યાં થઈ રહ્યો છે? એ જ્યાં ઉદ્યમ થઈ રહ્યો છે એ સાચો ઉદ્યમ છે. ઉદ્યમ કરવાનો છે આત્મામાં, અને આત્માના લક્ષ્ય કંઈ પણ ન થતું હોય, બીજાના લક્ષ્ય થતું હોય તો પછી એ સાચો ઉદ્યમ રહેતો નથી, એ પ્રમાદ કહેવાય. જે આત્માના લક્ષ્ય જે કાર્ય નથી થતું, એ બાકી બધું જે કંઈ પરિણામનું થાય છે, બીજા બધા કાર્યોમાં રોકાઈ રહેવાનું થાય છે, એ બધાને પ્રમાદ કહેવામાં આવે છે. જે બધું પ્રમાદમાં જ ગણાય. તમે ગમે તેટલા એક્ટિવ હો, ગમે તેટલા સંસ્થાના કામો કરતા હોય, મોટી સંસ્થા ચલાવતા હો, સ્પીકરને બોલાવતા હો, અને બધું કરતા હો, અને સ્વાધ્યાય કરતા હો, અને સ્વાધ્યાય કરાવતા હો, બધું પ્રમાદમાં ગણાય. કેમ? તો કેમ, આત્માનું શું થયું, તમારું શું થયું? તમે પોતાના સ્વરૂપમાં જ્યાં સુધી જતા નથી અને એવા સ્વરૂપે રહેવાનો પુરુષાર્થ નથી કરતા ત્યાં સુધી બધું પ્રમાદમાં ગણાય. સાચો પુરુષાર્થ તો એને જ કહ્યો છે. પુરુષાર્થની વ્યાખ્યા આપણે કરી છે, સત્યનો સ્વીકાર. તો સત્ય શું છે? તો કે નિજ શુદ્ધ આત્મ સ્વરૂપ જે છે, પરમાત્મા સ્વરૂપ છે, એ જ પરમ સત્ય છે. અને એ પરમ સત્યનો સ્વીકાર માત્ર વાણીમાં વિકલ્પ દ્વારા નહીં, પરંતુ એ રૂપે પોતે પરિણમે તો જ એ સત્યનો સ્વીકાર થયો કહેવાય. તો એ તો કરતા નથી, એટલે એ બાકી બીજું જે કંઈ કરીએ છીએ, જગતના કામો કરીએ છીએ, ખરેખર થાય છે જગતના કામો? એક પણ કામ જગતનું થતું નથી, અને માત્ર ભાવ કરીએ છીએ જગતના કામો કરવાનો, એટલે વિભાવ ભાવે પરિણમવાનો. આ અમે કાર ચલાવીને, આ અમે મૂકી આવ્યા, આ આમ કર્યું ને, આ તેમ કર્યું ને, રસોઈ કરી, બધા ભાવ છે, વિભાવ ભાવ છે. એક પણ કાર્ય પોતાથી થતું નથી, છતાં એ જીવ એમ જ માને છે કે હું કરું છું, બહારમાં કંઈ કરી શકતો જ નથી. એ થવાનું છે તે થાય છે, એની સાથે એ એકત્વ બુદ્ધિ કરે છે, બીજું કંઈ કરતો નથી. સવારે ઉઠે ત્યારથી રાત સુધીમાં એ પોતે એકત્વ બુદ્ધિ જ કરે છે, બીજું કંઈ કરતો નથી. જગતના પદાર્થો સાથે, જગતમાં થઈ રહેલા કાર્યો સાથે દ્રષ્ટાભાવ કેળવવાને બદલે એ એકત્વ બુદ્ધિ કરે છે. ઉદ્યમ શું કરવાનો છે? ઉદ્યમ આ જ કરવાનો છે કે સમયે સમયે, ક્ષણે ક્ષણે એણે જે કંઈ કાર્ય થઈ રહ્યા છે એનાથી પોતે જુદો છે એવો ભાવ અનુભવવાનો છે, એવો ભાવ રાખવાનો છે. ભલે વિકલ્પ સહિત શરૂઆત કરશે ત્યારે તો વિકલ્પ સહિત થશે, અને પછી એ ભાવમાં આવી જશે, પછી એ વાત ભાવરૂપે રહેશે. કંઈ પણ કરે છે ત્યારે હું આનાથી જુદો ભગવાન આત્મા છું, મારું બીજું સ્વરૂપ છે, આ નથી, આ જે છે તે હું નહીં, હું તો શુદ્ધ આત્મા છું. આ વાત સમય સમય એને રહ્યા કરવી જોઈએ, અને એનો એને અભ્યાસ એટલે ટ્રેનિંગ જેને કહીએ ને, સતત પ્રેક્ટિસ, એ પ્રેક્ટિસ કર્યા જ કરવી પડે. એ પ્રેક્ટિસ કર્યા કરશે તો પછી એને પછી એવો ભાવ રહેશે, એ સાચો ઉદ્યમ છે. એટલે અહીંયા કહ્યું છે કે પ્રમાદ છોડી સાચો ઉદ્યમ કરે તો તે બધાનો સાચો નિર્ણય થઈ શકે છે. કેમ કે ત્યાં સુધી તો બોલવામાં નિર્ણય કર્યો, ચોપડીમાં બહુ બહુ તો નોટબુક બનાવ્યું હોય તો નોટબુકમાં લખી નાખ્યું, અને એનાથી આગળ વધીને પાઠશાળામાં જઈને એ ભણાઈ આવે પાછો જઈને કે બીજું આવું છે, આ પ્રમાણે હોય. એમાં શું નિર્ણય શું થયો તારો? નિર્ણય કંઈ થયો નથી, એ તો બહારની બહારમાં જ વાત રહી ગઈ, બહારની વાત બહારમાં રહી, એમાં તારા આત્મા સુધી તો કંઈ પહોંચ્યું જ નથી. એટલે બધાનો સાચો નિર્ણય તો જ્યારે એ વસ્તુને આત્મસાત કરે ત્યારે નિર્ણય થયો કહેવાય, અનુભવમાં આવે ત્યારે નિર્ણય કહેવાય. ત્યાં સુધી નિર્ણય જે છે તો ધારણા જ્ઞાન સુધીની વાત છે, એથી વિશેષ નથી. ધારણા જ્ઞાન સુધી કેટલા પહોંચ્યા છે? ધારણા જ્ઞાન સુધી પણ બહુ ઓછા પહોંચે છે. જ્યારે સ્વાધ્યાયમાં વાત કરી ત્યારે હા, અને પછી પાછા સ્વાધ્યાયમાંથી બહાર નીકળે એટલે પાછા આત્મા, ભગવાન આત્મામાંથી પાછા એ રમેશ બની જાય છે. બધા બનવાનું શું છે? ભગવાન આત્મા એ તો રહેતું નથી, એ સતત ભાવ રહેવો જોઈએ ને, ના હું આત્મા જ છું એ ભાવ રહેવા માંડે તો કેટલા ક્લેશ, કંકાશ, દ્વેષ ટળી જાય. એ ભગવાન આત્મા છું અને બીજા પણ ભગવાન આત્મા છે, જો એ ભાવ રહેવા માંડે તો કેટલા બધા દ્વેષ ઓછા થઈ જાય, કેટલા બધા કંકાશ ઓછા થઈ જાય, કેટલા ડિસ્પ્યુટ ઓછા થઈ જાય. એટલે ઉદ્યમ તો એ જ કરવાનો છે. ઉદ્યમ કરવા માટે થઈને અહીંથી સીધા બાવા થઈ જવાની જરૂર નથી, એમ એમ થવાથી કંઈ બળવાનું પણ નથી. ત્યાં સુધી અનુભવમાં વાત આવી નથી અને એના તરફનો અનુભવનો પુરુષાર્થ ઉપડ્યો નથી. અનુભવ થયા પછીથી પણ અનુભવમાં રહેવાનો, એ જ અનુભવે રહી જવાનો, ટકવાનો પુરુષાર્થ નથી ઉપડ્યો. ત્યાં સુધી દીક્ષા લેવાનો પણ કોઈ અર્થ નથી, શું કરશે ત્યાં જઈને. એટલે પ્રમાદ છોડી સાચો ઉદ્યમ કરે તો તે બધાનો સાચો નિર્ણય થઈ શકે છે. જો કોઈ તેનું સ્વરૂપ વિરુદ્ધ કહે તો જીવને પોતાને જ તે ભાસી જાય છે. એવો સાચો નિર્ણય અનુભવ દ્વારા થયો હોય અને પછી કોઈક વિપરીત રીતે વાત કરે તો પોતાને લાગે છે કે ના, આ વાત બરાબર નથી, પોતે પોતાપણે જે રીતે છે તે બરાબર છે. તો આ વાત અહીંયા 141ની અંદર કરવામાં આવી, બહુ સરસ વાત છે. એનો એ ખૂબ વિચાર માગી લેવી વાત છે કે ઉદ્યમ શું કરવો છે. આપણે જીવન અત્યારે જે મળ્યું છે, વર્તમાન જે પર્યાય મળી છે, મનુષ્યની પર્યાય મળી છે, એમાં શું ઉદ્યમ કરવાનો છે. પહેલા તો માન્યતા બદલવાની છે. સૌથી પહેલું જો કાર્ય કંઈ કરવાનું હોય તો માન્યતા બદલવાની છે. જેવી જીનેશ્વર ભગવાનની આજ્ઞા છે, જે પ્રમાણે વસ્તુનું સ્વરૂપ એમણે સ્થાપ્યું છે, અનુભવ દ્વારા એમણે તો એ સ્થાપ્યું છે, અનુભવ કર્યો છે, અને પછી એમને તો ખબર પણ નથી, એ તો પોતાના અંતરમાં છે અને એ ઓમકાર ધ્વનિમાં એ જ સ્વરૂપની વાત બહાર આવી છે. તો એ જ જે સ્વરૂપ છે, એવું સ્વરૂપ પોતે પહેલા તો માન્યતામાં સ્વીકારવાનું છે કે આ જ પરમ સત્ય છે, બીજું કોઈ સત્ય નથી, બીજે ફાંફા મારવાની જવાની જરૂર નથી. જે જીનેશ્વરની વાણીમાં આવ્યું છે એનો જ સ્વીકાર થવો, અને પછી એમાં જે જે શંકા આશંકાઓ થતી હોય એને દૂર કરવી. બીજી રીતે કોઈપણ રીતે માન્યતાઓ વિરોધી વાતો હોય એને પોતે જાતે દૂર કરવાનો પ્રયત્ન કરવો. એ માટે થઈને એને દ્રવ્યશ્રુતનો ખૂબ અભ્યાસ કરવો, સત્સંગ કરવા, સ્વાધ્યાય કરવા, તર્ક કરવા અને તર્કના પાછા જવાબ મેળવવા, અને એ દ્વારા એને એ માન્યતાને દ્રઢ કરવી, એટલે કે અવગ્રહ ઇહા અવાય એને ધારણા સુધી પહોંચવું. એ ધારણા જ્ઞાનમાં પાકી શ્રદ્ધા થઈ જવી જોઈએ કે ના આમ જ છે, અને એમ છે તો પછી અનુભવ માટેનો પુરુષાર્થ ઉપડશે. અનુભવ જ્યાં સુધી નથી થયો ત્યાં સુધી એણે એ જ સમયે સમયે યાદ રાખીને કરવાનું છે, એને જાગૃતિ રાખીને કરવાનું છે કે મારું સ્વરૂપ તો આવું જ છે. અનુભવ થયા પછીથી એ સહેલું થઈ જશે, પછી તો એની દ્રષ્ટિ એ રીતે જ રહેશે, પોતે ભગવાન આત્મા થઈને રહ્યો છે એ વાત એને ભૂલાતી નથી, અને પછી એનો પુરુષાર્થ એ રીતે સ્થિર થવાનો થઈ જાય છે. પુરુષાર્થ તો એ જ રીતે થાય છે, આત્મામાં જવાનો જ પુરુષાર્થ તો વર્તે છે, પછી પણ એ જ પુરુષાર્થ છે. નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં પુરુષાર્થ થાય છે, સમ્યક દર્શન પણ એમ થાય છે, અને પછી સમ્યક ચારિત્ર પણ એમ જ છે. નિશ્ચયથી સમ્યક દર્શન, નિશ્ચયથી સમ્યક ચારિત્ર બંને વસ્તુ નિર્વિકલ્પ દશામાં ધ્યાનમાં જ થાય છે. એટલે પુરુષાર્થ તો એક જ પ્રકારનો છે, પણ એની પુરુષાર્થની માત્રા જે છે એમાં ઘણો ફેર પડી જાય છે, ખૂબ પ્રચંડ પુરુષાર્થ ઉપડે છે. ચારિત્રનો પુરુષાર્થ જે છે એ અપૂર્વ પુરુષાર્થ છે. તો એ પ્રમાદ છોડી અને સાચો ઉદ્યમ કરવાની એ વાત લીધી આપણે. તો પ્રશ્નને 141 સુધી આજે આપણે સ્વાધ્યાય રાખીએ છીએ. હવે પછીનો સ્વાધ્યાયમાં આગળ આપણે પ્રશ્ન 142થી વાત કરીશું. આજના સ્વાધ્યાય સંબંધી કંઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન અને જવાબ બહુ સરળ છે અને સમજાય એવા છે, પણ એનો વિસ્તાર જે આપણે કરીએ છીએ એ તત્વની અપેક્ષા વિચાર કરીએ છીએ, તત્વના અભ્યાસને બેકગ્રાઉન્ડમાં રાખી અને આપણે વિચાર કરીએ છીએ, એટલે આપણને સમય વધારે જાય છે. માત્ર પ્રશ્નને જવાબ તરીકે વાંચી જઈએ તો વધારે થાય, પણ વાત એવી છે કે જે વાતને લઈને આપણાથી રહેવાતું નથી એટલે એ વાતનો વિસ્તાર થઈ જાય છે, સહજ વિસ્તાર થાય છે. પ્રભુ એ જ ભાવ સાથે આજનો દિવસ શરૂ કરીએ. આજનો દિવસ આપણે, હું તો કહું છું કે કોઈ પણ પ્રશ્ન કર્યા વગર એ જ ભાવ સાથે શરૂ કરીએ કે હું ભગવાન આત્મા છું, સમયે સમયે ક્ષણે ક્ષણે ખાતા પીતા ઉઠતા બેસમાં એ જ વાતને એ જ ભાવ રહ્યા કરે, એ જ રટણ ચાલ્યા કરે, ભલે વિકલ્પ સહિત પણ એ વાતને ભૂલીએ નહીં, એ જ આખો દિવસ એમ જ રહે, અને એ જ પછી ટેવ પાડવી છે. બસ એ જ હું ભગવાન આત્મા છું એ જ વાત, અને મારે ભગવાન થઈને રહેવું છે. ભગવાન આત્મા છું તો પછી મને આ ન શોભે, કંઈક ડગલે ને પગલે કંઈક વાત આવે, વિવાદ આવે, કંઈ પણ થાય તો કે આ વાત મને શોભે, હું આ ભાવ કોના, હું ભગવાન આત્મા છું તો આ ભાવ મારા હોય, એમ કરીને પાછા વળવાનું થાય. આખો દિવસ એવા પ્રતિક્રમણ થયા કરશે, એવા પ્રતિક્રમણ દિવસમાં 50 વખત થશે કે રે આ ભાવ વળી મારો ક્યાંથી થયો. જે કાર્ય થાય છે તે થયા કરશે, પણ એની સાથેની કરતા બુદ્ધિ, એકતા બુદ્ધિ જે છે એ તૂટી જશે ધીરે 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 ધીરે, એનો એ જ રીતે અભ્યાસ થઈ જશે. એટલે સવારના પોરમાં આપણે આ પ્રકારની વાત આવી છે તો એ જ ભાવ સાથે આપણે છૂટા પડીએ. જય જીનેન્દ્ર.